भवसंभव भीति भेदनम सुख संपद करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। हे सुखना धाम श्री हरि, तमेक ज मारा आधार, आत्मा ना आत्मा जानी तमने, मैं तो सदा ये करो छे प्यार। हे हरिवर मारा श्याम, एक अनुभव तमारो थाय, पिंड ब्रह्मांड आदि सर्वे बस हवे मने ना देखा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः, श्री घनश्यामाय नमो नमः, श्री हरे कृष्णाय नमो नमः। वाला भक्तो, पवित्र धनुर्मास मा अद्भुत सत्संग थई रह्यो छे। पांच सौ परमहंस पैकी भगवान स्वामीनारायण ने हृदय जेवा वाला महासमर्थ योगीराज सर्व संप्रदायनी तमाम खेवना महाराज ने थाने रहीने जेवोए महाराज ने आज्ञा थी संभाली हती एवा भगवद रूप संत गोपालानंद स्वामीनी अद्भुत रचेला ग्रंथनी आपणे कथा सांभळी रह्या छीए। तप प्रकरण आपणे काले सांभळ्युं। बहु सरस। तपमां विक्षेप करनार, तप नहीं थवा देनार, मोटा मोटो तपनी सामे बायुं चढ़ावीने उभो रहे एवो योद्धो रसासवाद छे। रसास्वाद ने जीत्या विना तप थाय नहीं, तप विना सिद्धि थाय नहीं। तो थोड़ू रसास्वाद विषे अने तप विषे विशेष चोखू करिए ताकि मुमुक्षु ने भगवान तरफ जावामा स्पीड मळे। अपना संतो शास्त्रो आ विषे शुं कहे छे એના ઉપર એક નજર કરીએ, કારણ કે તપ ઉપર અને રસાસ્વાદ ઉપર બીજા દુનિયાના કોઈ ચિંતકોનું મગજ હાલ્યું નથી। અમુક અમુક બાબતમાં એનું મગજ હાલે પણ અમુકમાં હાલે નહીં, માટે આમાં તો આપણાને આપણા આધ્યાત્મિક જે મોટા પુરુષો એમના જ વાક્યોને થોડા નિહાળીએ મજા આવશે। ભક્ત ચિંતામણીમાં નિષ્કળાન સ્વામીની કલમે થોડું સ્વાદ વિશે સાંભળીએ।
પાંચ ઇન્દ્રિયનું પોષણ સ્વાદ,
પાંચ ઇન્દ્રિયનું પોષણ સ્વાદ,
પાંચ ઇન્દ્રિયનું પોષણ સ્વાદ,
પાંચ ઇન્દ્રિયનું પોષણ સ્વાદ,
પાંચે પાંચ વિષયનું પોષણ સ્વાદથી થાય છે। સ્વાદ કંટ્રોલમાં લેવાઈ જાય તો પાંચે ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત થાય, મુખ્ય છે।
पंड्य पोषता वाधे प्रमाद
आखा करे
शरीर नुज नर्यू पोषण कर्या करे पंड पोषणो कहवाय एने पछी प्रमाद वाधे आलस अज्ञान न करवानु थया करे आवु बधु थई जाय रसा स्वादे करीने माटे मुमुक्षुए भगवान मेळवा होय तो रसा स्वाद थी तो बहु डरवू
स्वाद माही रया बहुसूल
स्वाद माही रया बहुसूल
स्वाद छे सर्वे पाप नु मूळ
बधा ज
पाप
एमांथी थाय पाप नु मूळ
स्वाद छे सर्वे पाप नु मूळ
स्वाद छे सर्वे
पांचे इंद्रिनु पोषण स्वाद
पांचे इंद्रिनु पोषण स्वाद
पंड पोषता वाधे प्रमाद
पंड पोषता वाधे प्रमाद
खोयु तन ने खोट ज खाधी
हवाने खोट ज खाधी
जैन स्वाद साथे प्रीति लागी
जैन स्वाद साथे प्रीत
लागी खोयु तन ने खोट ज खाधे
खोयु तन ने खोट ज खाधे
जैन स्वाद साथे प्रीत बांधी
हे
भाग्यो छे कम नसीब छे
हे
करे स्वाद नी वात वखाणी
करे स्वाद नी वात वखाणी
सोणी आवे जाय मुखे पाणी
सोणी आवे जाय मुखे पाणी
आवी जाय मुखे पाणी
आवी जाय मुखे
ગુણાતીતાનંદ સ્વામી તો એમ કહેતા હતા કે કેટલાક ખાધ્યામાંથી મરી જાય છે. બોલો, ભૂંડ કેરાળાનો દરજી હતો, પટેલે રીંગણા આપ્યા હતા, કીધું તું કરજો શાક ન કર્યું, ખીજાણો બૈરીને મારવા તૂટી પડ્યો, પછી કે મોઢું બતાવીશ નહીં, બૈરી કુવે પડીને મરી ગઈ, હેરાન હેરાન થઈ ગયો. બોલો, 12 વર્ષે ઠેકાણે પડ્યો. આ સ્વાદમાંથી ઘરો ઘર ઝઘડા, ભાઈઓ ભાઈઓમાં છોકરામાં જોજો તમે, ભાઈઓ ભાઈઓમાં એકાબીજી નણન દેરાણી જેઠાણી ડખા ડખા બધી કાંઈ નહીં ખાવામાંથી, અને ગળા પછી ઉતર્યા પછી કાંઈ હવાદ આવતો નથી. ગમે એવા બિરાન સુગંધીદાર બધા મસાલેદાર વસ્તુ ખાધી હોય પણ ઓલે દરવાજેથી પછી બધાની એક જ ગંધ થઈ જાય, પણ તોય એના માટે માણા કાંઈક મરી જાય છે. ભુજમાં તુલસી હુકાઈ ગયા હતા, પણ નખે દાબી જોયું તો લીલાશ જલાણી, પછી પાણી રેડ્યું એટલે કોંટા નીકળ્યા. એમ સ્વાદ કરવાથી કામના કોંટા નીકળે છે, પછી ઇન્દ્રિયો કાબુ રહે નહીં, બળાત્કાર વગેરે કેસો થાય, અરે મા બેન દીકરીને અડી જવાય, કુદૃષ્ટિ થઈ જાય, વિકાર વશ માણસ ભટકી જાય, પછી જિંદગીભરનો પસ્તાવો થઈ જાય. પહેલાં જીવ ખાધ્યામ લેવાય છે, ત્યાર પછી કામ ઉદય થાય છે. અતિ આહાર અને ઊંઘ કામનું મૂળ છે, અને આહાર અને ઊંઘ વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે. પહેલા માણસ ટેવ પાડે, પછી ટેવ માણસને પાડે. કુટેવ પાડતા પહેલા બહુ સાવધ રહેવું પડે, કુટેવ સહેજે પડી જાય છે અને સુટેવ બહુ મહેનતથી પાડીએ ત્યારે પડે. અને એકવાર પડી ગયેલી ખાવાની આમ રહેવાની તેમ જીવવાની કુટેવ કાઢતા કાઢતા નાકે દમ આવે, માંડ સીધું થાય. ગમે એ કુટેવ ખરાબ તમે પાડી દીધી, ઇન્દ્રિયોને આધીન થઈ ગયા તો સુધારો બહુ કઠણ છે. આવું છે, બહુ આહાર લેવાથી કામ જામી જાય છે. માટે જોવું, ધર્મામૃત એમ કહે છે કે ક્ષુધાએ કરીને દુર્બળ હોય તેમાં કામ જણાતો નથી, પણ ખાઈ પીને હુષ્ટપુષ્ટ થયેલા નરનારીઓમાં કામ વાસના પુષ્કળ હિલોળા લે છે. આપણે જ અંત શત્રુને હથિયાર ઘડાવી દઈશું તો આપણને જ મારશે, તેમ રસની પુષ્ટિ થશે ત્યારે આપણું જ માથું કપાશે. માટે શત્રુ તો નબળા જ હારા, તે માટે તપ પરાયણ રહેવું, જીભને ગળ્યું ગુંઘાર્યું વઘાર્યું ચીકણું હવા દિયું દે દે ન કરવું, આ રાંડ માથું કપાવે એવી છે. રસનું પોષણ ન થાય તો સર્વે વિષય બંધ થઈ જાય. જેની રસનાવશ હશે તેનાથી જ સત્સંગમાં રહેવાશે ને પ્રભુ ભજાશે ને ધ્યાન થશે, સર્વે ઇન્દ્રિયો વશ થશે. અને તે વિના તો ગમે એટલી ભક્તિ કરે તો પણ સત્સંગમાં નહીં રહેવાય. સારું સારું વઘારીને ખાય તો સ્વાદ વધે, પછી વર્તમાનને ઘસારો લાગે ને હૈયામાં ભગવાન રહે નહીં, ભગવાનમાં વૃત્તિઓ પ્રેમમય થાય નહીં, વૃત્તિઓ ફાટી જાય. અરે વચનામૃત અંત્યના 38માં 6 પ્રકારના જે દોષો કયા ને, એમાંનો એક પણ હોય તેને જીવતાય સુખ નહીં, મરી નહીં સુખ નહીં. એમાં રસાસ્વાદને ગણ્યો છે કે રસાસ્વાદીઓ હોય એને જીવતા ને મરીને ક્યારેય સુખ નહીં, અંત્યના 38માં. અને મહારાજ કહેતા મનની ભૂખે જમવું નહીં, પ્રાણની ભૂખે જમવું. ઘણા માણસ મનની ભૂખે જમે, ઓજરી માગે ન માગે, પેટમાં જરૂર હોય ન હોય તોય નાઇક નાઇક કરે, જેની કચરા પેટી હોય એમ, ભૂસું ભાખરી વઘારીને પલંગ ઢીકડું. આ ઓજરી હું કચરા પેટી છે? આમાં રોજ ઉઠીને ઠાલવ ઠાલવ કરે 3-4 ટાઈમ. ઓજરી પચાવીને આગળ ધકાવે નહીં, આગળ ધકાવે તો આંતરડા કામ કરે નહીં, બધા ઠાકીને ઠૂસ થઈ ગયા હોય કેટલું કામ કરે, પછી બધો દાબો ને દાટો થઈ જાય અને આવડા બંધ થાય નહીં, પછી બહુ માંદો પડે, સ્વાદ મૂલાની વ્યાધય, સ્ફૂર્તિ ન રહે. અમારી એક ડોહા છે, એ કે મને ભયલા 70 વર્ષે સમજાણું ઓછું ખાવામાં બહુ ફાયદા છે, કે 70 વર્ષે સમજાણું બોલો. અત્યારે ઓછું ખાય છે, શરીર પાતળું થઈ ગયું, ખોટી ચરબી બળી ગઈ ને આમ ગરડી જેમ હાલે છે બોલો, હા તાકાતવાળું થઈ ગયું શરીર, તેજ વધી ગયું ચહેરા ઉપર ઓછું ખાવાથી. આવું છે, ઝાઝું ખાવાથી ચરબીના થર જામી જાય, શરીર બેડોળ થઈ જાય, તરત લગ્નની માર્કેટમાં ખપે એવો માલ 7-8 વર્ષે ન ખપે એવો થઈ જાય ખરેખર. પછી ગમે એ માણા હાવ જૂજ કિંમતમાં લઈ જાય, આવું થઈ જાય. માટે સ્વાદ ઉપર કંટ્રોલ જોઈ દરેકને. અને જો જીવવા માટે ખાવું, પણ ખાવા માટે ન જીવવું. સીધી વાત, મનની ભૂખે ખાવું નહીં, પેટની ભૂખે ખાવું. પેટમાં ભૂખ લાગે ને ઘણાને સાચી ભૂખની ખબર નહીં પડતી, જરાક પેટમાં જેવું તેવું બળતા માને હું ભૂખ્યો થઈ ગયો. એટલે ભાઈ એ તો અંદર એસિડ જરતા હોય એટલે બળે, અને તમે વધુ ખાધું હતું ને એટલે પચ્યું નથી, એનું એસિડ થયું છે એટલે બળે, ભૂખ નથી. એ ખોટું કચરું હળગ્યું છે એની બળતીરા છે, હળગવા દે, સાચી ભૂખને ઓળખતા શીખ. ઘણાને આવું, ખરેખરી સાચી કડકડીને ભૂખ લાગે પછી માણા ખાય. અને ગોપાલ સ્વામી તો એવું કહેતા હતા, શરીરમાં જે કાંઈ જગ્યા છે ઓજરીમાં જરૂરિયાત છે એને 4 ભાગ પાડી દેવા, પેટના 4 ભાગ, 2 ભાગ અન્નથી ભરવા, 1 ભાગ પાણીથી ભરવો અને 1 ભાગ ખાલી રાખવો. માણસને ખાતા ને હૂતા આવડે અને બધું આવડી ગયું કહેવાય, ખ્યાલ આવી ગયો વાત એમ છે. વળી પ્રથમના 18માં વચનામૃતમાં મહારાજે એમ કહ્યું, જીવ જે જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે. તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે, અને જો લીલાગર ભાંગી પીવે અને તે પ્રભુનો ભગત હોય તોય પણ લીલાગર ભાંગીને કેફે કરીને ગાંડો થાય, વર્તમાનની ખબર રહે નહીં અને પ્રભુના ભજનની પણ ખબર રહે નહીં, તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પણ લીલાગર ભાંગીની પેઠે જ અનંત પ્રકારના છે, તેનો ગણતા પણ પાર આવે એમ નથી. પ્રથમનું 18મું. મહારાજ કે આ પ્રમાણે વર્તશો તેથી મુક્ત થશો, અને નહીં વર્તો તો ગમે ત્યાં ગોથા ખાશો અને કહેશો કે અમે ભક્તિ કરી એનું હું. અરે એ તો રજળતા રજળતા ક્યાંક ફળ મળશે તમને, પણ મેં કહ્યું એમ રહ્યા વિના તો મુક્ત નહીં થવાય કહેશ. એ પ્રથમનું 18મું. મહારાજ કે નથી કરવી વાત, પણ તમે અમારા સોત કરીએ છીએ, વહેલા ઉઠીને આવી ગયા, સાધુને જગાડીને બેહાડીને આ વાત કરેલી છે. પ્રથમનું 18મું દરેકે બહુ વાંચવા વાગોળવા જેવું છે. માટે સાતવાના હું કહું છું, ધ્યાન દેજો. સાતવાના: એક, ગમે ત્યારે ન ખાવું. તમને જ્યારે મનમાં ઈચ્છા થઈ જાય ને, ગમે, મન ગમે, મન કે, ત્યારે સમયનું અનુસંધાન રાખવું. ગમે ત્યારે ખાવાનું, ગમે ત્યારે ન ખવાય. ટાણું થાય ત્યારે ખવાય. જમવાનું પણ ટાણું જોવું જોઈએ, સમય જોવો જોઈએ. ગમે ત્યારે ન ખવાય, સમય પ્રમાણે ખાવું. ટૂંકમાં, ગમે ત્યારે નહીં, જે ટાઈમ હોય તે ટાઈમે. માણસ ખાઈને ઊભો થયો હોય, અડધો કલાકનો છે, પાછો ખાય, એટલે હવે ના ખવાય. તો વહેલો ઉઠીને જાગીને તરત ખાય, એટલે આ ખાવાનો ટાઈમ નથી. હજી તારા દાદા સુરત નથી ઉગ્યા, માટે અંદર ઓજરીમાં ભૂખ ઉઘડી ન હોય. ગમે ત્યારે ન ખાવું, સમયના નિયમમાં બંધાઈને ખાવાની ટેવ પાડવી. મનને આધીન થઈને સંકલ્પ થાય એટલે ગમે ત્યારે સમય ટાણું કટાણું કાંઈ જોયા વગર ખા ખા કરવું. શું આ તે કાંઈ રીત છે? આપણે શું ઢોર છીએ, ભૂંદર્યા છીએ, ખિલકોડા છીએ, ઉંદરડા છીએ? મનુષ્ય છીએ. બીજા પ્રાણીઓમાં મનુષ્યમાં કાંઈક ફેર છે, તે આ જ છે. નિયમનો છે ફેર, છે એ જ છે. એક વાત, ગમે ત્યારે ન ખાવું. બીજું, ગમે તે ન ખાવું. સાંભળ્યું? એટલે જે ગમે તે ખાઈ લેવાનું. તમને ગમ્યું એટલે હું એ ખાવાનું પાત્ર થઈ ગયું? ગમે તે ન ખાવું, વિચારવું આ મારે ખવાય કે ન ખવાય. ખાવા જેવું હોય તો ખાવું. સમજાણું? ગમે ત્યારે ન ખાવું એક, ગમે તે ન ખાવું બીજું, પછી ગમે ત્યાં ન ખાવું. એક સમય પરક કીધું પહેલું, બીજું વસ્તુ પરક હું બોલ્યો, અને ત્રીજું સ્થાન પરક બોલું છું કે ગમે ત્યાં ન ખાવું. જગ્યા જોવી, અહીં જમાય અહીં ન જમાય, એમ આ સમયે જમાય આ સમયે ન જમાય, આ જમાય વસ્તુ ને આ ન જમાય. પછી ગમે એટલું ન ખાવું, આ જથ્થા પરક બોલ્યો, માપ રાખવું. ઘણાને માપ જ નહીં, જેટલું આવે એટલું ઓ ઈ આ કરી જાય, દુઃખી દુઃખી થાય પછી. સમજાણું? વાત એવી છે. સુનલિયા તમને, પહેલા સમય પરખ હે, ગમે ત્યારે ન ખાવું. દૂસરા વસ્તુ પરખ હે, ગમે તે ન ખાવું. અને ત્રીજું સ્થાન પરખ છે, ગમે ત્યાં ન ખાવું. અને ચોથું જથ્થા પરખ છે, ગમે એટલું ન ખાવું. આ ચાર વાત થઈ ગઈ. પછી બીજી ત્રણ વાત ધ્યાનમાં લ્યો. શરીરને નડતું હોય તે ન ખાવું. શરીરને નડતું હોય તે ન ખાવું. કોઈ આગ્રહ કરે તો ન ખાવું, બરાબર છે? પછી અપવિત્ર દેહે ન ખાવું. ખાવા માટે પવિત્રતા જોઈ. ગમે એવા બગડેલા વિષય ભોગવેલા હોય, નાયા વગીના હોય, ગમે ત્યાં ઈડેલા હોય, અપવિત્ર સ્થાન હોય, ન ખવાય, ખવાય પીવાય નહીં. પવિત્ર થઈને ખાવું. અપવિત્ર દેહે ન ખાવું આવી ગયું. અને છેલ્લું, ચોરી ન ખાવું. બસ આટલું શીખી ગયા તો રસાસ્વાદ જીતી ગયા. આ સાતવાના, આ તો બધું વાંચીને રસાસ્વાદનું મેં તારણ કાઢ્યું. આટલું આવી ગયું તો કમ્પ્લીટ. લખી લીધા ને તમે સાતેવાના? જે પાળે આ વાના હાથ એને હરી થાય સાક્ષાત. પાળવા આપણે. હા, થોડુંક આગળ જાય. સત્સંગી જીવનમાં ધર્મામૃત જે મહારાજે કહ્યું ને, એમાં બહુ સારી વાતું છે. સર્વે ઇન્દ્રિયોને ક્ષોભ પમાડનાર જો કોઈ હોય તો રસાસ્વાદ. પાપને ઉપજાવવાના કારણરૂપ જો કોઈ હોય તો રસાસ્વાદ. કામ ક્રોધ લોભ ઈર્ષ્યા આદિ સર્વે દોષો રસમાંથી પ્રવર્તે છે, ભગવાન સ્વામિનારાયણ બોલે છે. રસાસ્વાદથી માંસાહાર કરાય છે, રસાસ્વાદથી ન પીવા યોગ્ય એવા પીણા પીવાય છે. રસાસ્વાદથી શાસ્ત્રે નિષેધ કરેલા દારૂ મદ્ય માંસાદિકનું ભક્ષણ થાય છે. અરે રસાસ્વાદથી અનેક પ્રકારના વ્યસનો થાય છે. રસાસ્વાદને કારણે અતિ આહાર કરાય છે. અરે રસાસ્વાદને કારણે પંક્તિભેદ થાય છે. પોતાના માણસોને સારું ખાવા દે, જેને પારકીઓ માન્યો હોય નબળું ખાવા દે અથવા ઓછું દે. આ બધું રસાસ્વાદથી જ થાય છે. સ્વાદને કારણે પરસ્પર કલેશ કંકાસ ઘરો ઘર થાય છે. આ બધું રસાસ્વાદને લઈ. જ્યાં સુધી રસના ઇન્દ્રિય જીતી નથી ત્યાં સુધી કોઈ જીતેન્દ્રિય થતો નથી. જીતમ સર્વમ જીતે રસે, આમ ભાગવતમાં કહ્યું છે. એટલું બધું આના ઉપર વજન છે. શિક્ષાપત્રી નાનકડી મહારાજે લખી હાળી 300 શાસ્ત્રોનો સાર ખાલી 212 શ્લોકમાં હમાયો. એમાંય રસાસ્વાદને 2 શ્લોકમાં અડધો અડધો શ્લોક ભાગ આપવો પડ્યો. કેટલો ગુંડો મહાન હશે. દ્વિબદ્ધમ સુબદ્ધમ 2 વાર નાથ્યો આને. ઘણાને તો શિક્ષાપત્રીમાં એકી વાર નથી નંબર લાગ્યો. આ કેટલો ખતરનાક હશે. જેમ ગુંડાનું વારે વારે સાપામાં આખું આખું પાનું આવે એમ શિક્ષાપત્રી જેવી શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાનને હાથે આને 2 વાર નાથવાની વાત લખવાની થઈ. મહારાજે કહ્યું, સર્વે ઇન્દ્રિયાની જ્યાની રસનાતુ વિશેષતઃ. આમ ઠપ કર્યું. બધી ઇન્દ્રિયો જીજ્યો પણ આને તો વધારે જીજ્યો. બરાબર નાથજો, બેવડી નાથ નાખજો. આવું કીધું મહારાજે. લ્યો, હરિચરિતામૃત સાગરમાં ભગવાન સ્વામિનારાયણ નડિયાદમાં હતા ત્યારે એકવાર બોલેલા કે માછલું અધિક સ્વાદ કરે છે તો જીવ ખૂવે છે. ખ્યાલ આવ્યો ને તમને? ઓલી લોટની ગોળી નાખીને હરિયો નાખે ખાવા દોડે તો આમ ભરાઈ જાય ને પછી જીવ ખોવે. મૃગલું શબ્દમાં સ્વાદ કરે છે માટે જીવ ખોવે છે. સારા વાજિંદ્ર વગાડે મૃગલું સાંભળવા આવે અને પારધી પકડી લે છે. હાથીને સ્પર્શમાં સ્વાદ હોય છે એટલે મરે છે. કાગળની હાથરી બનાવે એની પાછળ મોટો ખાડો કરે, તરણે ઢાંકી દે, ઓલો લોભાઈને સ્પર્શ કરવા આવે ખાડામાં પડે. પછી એવા અંકુર મારે માથામાં, ભૂખ્યો રાખે મહિનો, પછી પકડીને ગરીબડો કરીને ફેરવે હાથીને. સ્પર્શના સ્વાદમાંથી હાથી જીવ ખોવે છે, બંધાય છે, પરતંત્ર થાય છે, જીવનભર દુઃખી થાય છે. પૂરું ખાવા જ ન દે હાથીને, કાયમ ચાંદાણી કરાવે. જો બહુ ખાવા દે ને તો માવતને માની નાખે, બધું તોડ નાખે. સ્વતંત્રતા ખોઈ બંધનમાં આવ્યા. આ બધા શત્રુ જીવને બહુ પીડે છે. પતંગિયાને રૂપમાં સ્વાદ છે તો અગ્નિનું રૂપ જોઈને માલકર પડીને બળી મરે છે. તો જુઓ આ બધા પ્રાણ ખૂવે છે. એ પાંચેય સ્વાદ ભોગવનારને અનંત જન્મ સુધી નરકના દુઃખો ભોગવવા પડે છે. પંચ વિષય મહાદુઃખના ઘર છે અને એનો મુખ્ય સર્વનો પોષક રસાસ્વાદ છે. મોટો ડેલો, ડેલો ખોલી જાય બધા ગરી જાય. બારીએથી એક બે જાય એમ બીજી ઇન્દ્રિયોથી એક બે અંતઃશત્રુ અંતકણમાં આવે, પણ રસના ઇન્દ્રિય છૂટી થઈ ગઈ તો દુનિયાભરના તમામ દોષો અંદર આવી જાય, કારણ કે એ ડેલો છે. પંચ વિષયની આસક્તિને લીધે જીવ લક 84માં ભમે છે. ભગવાનમાં અધિક સુખ છે, ભગવાનમાં અધિક સુખ છે તે સમજવા માટે પંચ વિષયમાં થોડું સુખ રચ્યું છે. જો પંચ વિષયનું સુખ ન બનાવ્યું હોત તો સુખ શું છે એની કોઈ જીવને ખબર ન પડે. સુખ શું, આનંદ શું, મજા શું. ભગવાનમાં બહુ સુખ છે, બહુ આનંદ છે એની આત્માને કલ્પના થાય. એટલા માટે ભગવાને પંચ વિષયનું સુખ રચ્યું છે. આ પંચ વિષયનું સુખ ભગવાને શાહારું બનાવ્યું એનો આ જવાબ છે. એક દિવસ મેં કલ્પના કરાવી હતી સુરતમાં. કથા વખતે મેં કલ્પના એક કરાવી હતી. મધનો દરિયો હોય નહીં પણ માનો કે મધનો દરિયો છે, છે એમ માની લો. આપણે ખાઈએ છીએ તો જીભમાં અમુક જગ્યાએ જ ટેસ્ટ આવે છે, બધે નથી ટેસ્ટ આવતો. તો માની લો કે આખું શરીર સ્વાદનો ટેસ્ટ પકડી શકે એવું હોય, રોમે રોમ. સમજાણું, આપણે દૂધપાક પીએ તો જીભમાં અમુક ભાગમાં બહુ ગળ્યું લાગે અને બહુ મજા આવે, એમ આખું શરીર એ જીભનો અમુક ભાગ છે એ ભાગવાળું હોય આખું શરીર. પછી તમે મધના દરિયામાં કે દૂધભાગના તપેલામાં બેસી જાઓ તો આખા શરીરે એવું સરસ ગળ્યું લાગે, એવી મજા આવે. જો જીભમાં જરીક ભાગે ગળ્યું લાગે તો એ બહુ મજા આવે, તો રોમે રોમ ગળ્યું લાગે તો કેટલો આનંદ આવે. વિચાર કરો, એક કલ્પના કરો. એમ ભગવાનમાં જે જીવ જોડાય એ જાણે કે આખા શરીરે રોમે રોમ જીભ હોય ને મધના દરિયામાં બેઠો હોય એવો મહાસુખીઓ મહાઆનંદકારી બને છે. તમ લબ્ધવા આનંદી ભવતી ઇતિ વેદ, વેદ કહે છે. આ કલ્પના કરાવી તમને. ભગવાનમાં અધિક સુખ છે તે સમજવા માટે પંચવિષયમાં થોડું સુખ ભગવાને રચ્યું છે, તાકી કલ્પના થાય કે જરીક જીભમાં એટલું સુખ આવે તો રોમે રોમ જીભ હોય, જરીક મધથી આટલું ગળ્યું લાગે તો મધનો દરિયો ભર્યો હોય. આ હા હા હા, એમ ભગવાન સુખના સાગર છે, આનંદ ઘન મૂર્તિ છે. માટે આ જરીક સુખ પડ્યું મૂકી એ મહાઆનંદમાં મારે પહોંચવું છે. આવું જીવને હુરાતાન ચડે પંચાળાના પહેલા વચનામૃતને એકાદ વાર વાંચી જાઉં, એ આના અનુસંધાને છે. એટલે ભગવાનના આનંદની જ્યાં સુધી ખબર ન પડે, પરમાત્માના મહાઆનંદને તમે દ્રષ્ટિ પુગાડીને નજરઅંદાજ ન કરો તો પંચવિષયનું તુચ્છ સુખ ક્યારેય છૂટે જ નહીં. વાત આમ છે, અલ્પ સુખમાં બંધાઈ ગયેલો તેમાંથી છૂટતો નથી, કેમ જે એને ભગવાનના સુખમાં દ્રષ્ટિ પહોંચી નથી. એક દિવસ અમે કહ્યું હતું કે ભગવાનના પાંચ મહાગુણો છે, પાંચ લક્ષણ છે. ભગવાન જ્ઞાન છે, ભગવાન વિભુ છે, કહેતા બ્રહ્મ છે અતિ વિશાળ, અને પરમાત્મા અનંત છે, નિર્દોષ છે, સત્ય છે. પરંતુ ભગવાન જો આનંદ ન હોય તો આપણને કોઈ રસ પેદા ન થાય. સત્ય હોય તો આપણે શું લેવા દેવા, બધાય જીવ સત્ય છે. હે ભગવાન કદાચ અતિ મોટા હોય, વિશાળ હોય, અણોરણિયાન મહત્વમયાન, તો આપણે શું લેવાનું. આ જગતમાં ઘણા આખા આખા દેશના રાજા ને શાસક ને બહુ મોટા છે ઇન્દ્ર ને બ્રહ્મા, આપણે શું લેવા દેવા, આપણને શું મળે બોલો. સત્ય હોય તો શું થઈ ગયું, અનંત હોય તો શું થઈ ગયું. ભગવાન કેવળ જ્ઞાન સ્વરૂપ હોય તો શું થઈ ગયું, જ્ઞાન સ્વરૂપ તો આપણે છીએ. કોઈ કહે છે ભગવાન નિર્દોષ છે, અરે ભાઈ એ નિર્દોષ હોય એથી આપણને શું મળે. એમ કહો ને કે ભગવાન કેવળ સુખ છે ને આનંદ છે તો આપણને બહુ મન લોભાય, કેમ જે આપણને બધાને સુખ બહુ ગમે છે. આપણે સુખની જ જરૂર છે ને, સુખ જ બધાને જોઈએ છીએ. દુઃખ કોઈ નહીં જોતું નથી, તપસ્વી નહીં નહીં, ત્યાગી નહીં નહીં, હવને સુખ જોઈએ છે. જ્યારે એવું સાંભળીએ કે ભગવાન મહા મોટું સુખ છે, પરમાત્મા આનંદ છે, તો બહુ ઈચ્છા થાય એને પામવાની, ગાંડા થઈ જવાય એને અર્થે. પણ આપણને એ ખ્યાલ જ નથી, હજી નથી ખ્યાલ. જુઓ સ્ત્રીમાં જરીક સુખ છે એનો ખ્યાલ છે તો ગાંડા થવાય છે, સાંભળે છે, વિચારો આવે છે, ગાંઠ થાય છે, એના માટે પ્રયત્ન થાય છે, ગમે એમ કરીને બલાને જિંદગીભર માણા વેંઢારે છે. શું સ્ત્રી સત્ય છે, શું એ અનંત છે, શું સ્ત્રી નિર્દોષ છે, શું એ દિવ્ય મૂર્તિ છે. પણ ભગવાને છાંટો સુખ નાખ્યું છે તો હવે એને પાલવે છે કે નહીં પાલવતા, ગાળું ખાય નહીં, દાસ થઈ નહીં, ઉડબેટ કરી નહીં, જી હા કરીને પીડ્યો રહે છે ન્યા. એ જરીક સુખ હારું તો ભગવાન તો મહા મોટો આનંદ છે, પણ આનંદ મગજમાં આવ્યો નથી, પરિણામે એની પાછળ ગાંડું થવાતું નથી, ભગવાનના વચનો પળાતા નથી. ભગવાનને મેળવવા તપ કે પ્રયત્ન કે નિર્માની કે લાલાયિત થઈને વાહે રડવડવું, વિચાર કરી કરવા, એ કાંઈ થતું નથી. કારણ કે સુખ મનાય પછી બધું થાય ને બાપા, સ્ત્રીમાન, સ્વાદમાન, છોકરામાન, સગામાન, સંબંધીમાન, ધનમાન, ધંધામાં માલ મનાણો છે તો માણા રાત દિવસ એને અર્થે વાપરેશ. પણ ભગવાનમાં જેથી માલ મનાહે તેથી ક્ષણ ક્ષણ પરમાત્માના વિચારોમાં જ વીતશે. અને ક્યારે એ મળે, ક્યારે એ મળે, આહા હા, ક્યારે મળે એ મહારાજ, ક્યારે મળે એ આનંદ. મહારાજ કોક આનંદ કહો, આનંદ કોક મહારાજ કહો, ભગવાન કોક સુખ કહો, સુખ કોક ભગવાન કહો, બધું એક જ છે, એક વસ્તુના બે નામ છે. ભગવાનનું સુખ એમ નહીં, ભગવાન સ્વયં સુખ જ છે એ સમજવું, અને એ લેવા માટે ગાંડા થવું, એનું નામ ભગતપણું કહેવાય. બાકી બધું સમજી આવે, બોધ ગઈ થોડી રહી એ જતી રહે. ભગવાનમાં અધિક સુખ છે તે સમજવા માટે વિષયમાં થોડું સુખ રચ્યું છે, તાકી જીવને અંદાજ થાય, કલ્પના થાય આટલું તો ઓલું કેટલું હશે. એટલા માટે આ પંચવિષયનું સુખની ભગવાને રચના કરી છે. પરંતુ અલ્પ સુખમાં બંધાઈ ગયેલો એમાંથી છૂટતો નથી. તકલીફ આઈ છે, બોલો, તકલીફ આઈ છે, ખ્યાલ આવ્યો? માં છોકરાને ગયેલું દૂધ પાય કે છોકરો વાઇટ કહેવા આમ લઈ જાય ને મોઢે આમ કરી જાય, આમ વાઇટ કહેવા લઈ જાય આમ કરી જાય, પછી એની માને એમ થાય કે આ સરસ મજાનો સાકર નાખેલો, એલચી નાખેલો, દૂધનો વાટક્યો છે અને આને મૂવાનો આનો કાંઈ મહિમા નથી. પછી માં શું કરે, આ માંગળી બોળીને એની જીભે અડાડે, આંગળી બોળી મોઢામાં નાખે, પછી ગળ્યું લાગે ને આમ સાંટવા માંડે, પછી વાટક્યો રાખે તો પીવા માંડે. સાચું ખોટું? એમ આ પંચવિષયનું સુખ છે ને એ તો ભગવાને એમ કરી આમ આંગળી બોળીને આમ અડાડ્યું, એ કલ્પના કરવા અડાડ્યું કે આવું ગળ્યું હોય, પછી મહારાજની મૂર્તિ રૂપ વાટક્યો આપણે પકડી લેવો પડે ને. પણ આપણે એવા ગાંડીના છોકરા છીએ કે માં જે ઓલી દૂધમાં આંગળી બળીને મોઢા મૂકે ને એટલે આપણે આંગળીને જ ભાજી પડીએ, પછી આંગળી કાઢી જ નહીં, કારણ કે એટલું બધું ગળ્યું લાગી ગયું ને. બે હાથથી આ માનો હાથ પકડી રાખ્યો ને આંગળી મોઢામાં રાખી, હવે બીજી વાત જ નહીં. એમ ભગવાને પંચવિષયનું સુખ એટલા માટે શેખાડ્યું હતું કે ભગવાનના મહા આનંદની આનાથી કલ્પના થાય ને પછી તે આનંદમાં જવાય, પહોંચાય અને આ છૂટે. પણ આમાં જ હલવાઈ ગયા, બંધાઈ ગયા, જામી ગયા, આ જ મૂકવું ગમતું નથી તો ઓલું વધારે લેવાનું ક્યાંથી ભાગ્યમાં આવશે? ખ્યાલ આવ્યો? આંગળી હું કામ મોટા મૂકી હતી? બોલો, મહા આનંદ દૂધનો આખો વાટક્યો પાવાનો હતો. એમ ભગવાને પંચવિષય શું કામ રચ્યા છે? પોતાનો મહા આનંદને મહાસુખ સમજાવવા માટે આ સુખ રચ્યું છે, માટે આને બાજી ન પડવું, આને મૂકીને મહા આનંદને પામવા મેળવવા પ્રયત્નશીલ કટિબદ્ધ થવું, રણ મેદાને ચડવું, યા હોમ કરીને તૂટી પડવું, ભગવાન રૂપી મહા આનંદ પ્રાપ્ત કરવા. જિંદગી અણમોલ મળી છે, સત્સંગ મળ્યો છે, વ્યર્થ ન ગુમાવી દઈએ. બીજી ત્રીજી વાતમાં સાવધાન થઈએ. જો અને ખાવા પીવામાં અને સ્વાદ કરવામાં માણા પોણી જિંદગી બગાડી નાખે છે. તમને કહું, શિક્ષાપત્રીમાં લખ્યું છે ને, સ્ત્રી ધન અને રસાસ્વાદ તેને વિશે અતિ લુલુપ થકો વર્તતો એવો જે જીવ એનો સમાગમ ન કરવો. સ્ત્રી ધન અને રસાસ્વાદ, એમાં તમને ખબર પડી સ્ત્રીમાં માણસ ક્યાં સુધી બંધાયેલો હોય? વચલી જિંદગી, આગલો ભાગ કાઢી નાખવાનો. બાળપણામાંથી હોય નહીં, બૂઢો થઈ જાય પછી હોય નહીં. એટલે વચલી જિંદગી છે ને, અડધી જિંદગી માણસ સ્ત્રીમાં, એના વિચારોમાં, એમાં તેમાં, એના ધ્યાન ભજનમાં પડ્યો રહે. એટલે સ્ત્રી માણસની અડધી જિંદગી બગાડે અને સ્ત્રીની અડધી જિંદગી પુરુષ બગાડે. આ પરફેક્ટ છે સૃષ્ટિ રચાણી તે દાડાનું. એટલે પહેલી સ્ત્રી લખી, પછી ધન લખ્યું. ધનમાં તમને ખબર પડે, ધન માણાની પોણી જિંદગી બગાડે. કેમ જે સ્ત્રીમાં આગલી જિંદગીમાં સ્ત્રી ન હોય, પાછલી જિંદગીમાં ન હોય, એમ ધનમાં છે ને ધન આગલી જિંદગીમાં ન હોય પણ શરૂ થઈ ગયું પછી મરતા સુધી હોય. માટે ધન માણાની પોણી જિંદગી બગાડે. હવે રહ્યો રસાસ્વાદ, એને છેલ્લો લખ્યો, એ માણાની આખી જિંદગી બગાડે. ગળહુતી આપે ન્યાથી આમ આમ કરે તે મરે ને ત્યારે ગંગાજળ પાઈ ને તે જીભ કાઢે કે હું ઘી પાઉં છું. હવે મર્યા ગંગાજળ છે ખરેખર. એટલે ભગવાન સ્વામિનારાયણે ક્રમમાં લખ્યા, સ્ત્રી ધન અને રસા સ્વાદ એને વિશે અતિ લોલુપ થકા પાપને વિશે પ્રવર્તતા હોય એનો સમાગમ ન કરવો, આઘું રહેવું. કારણ કે પહેલું અડધી જિંદગી બગાડે, બીજું પોણી જિંદગી બગાડે અને ત્રીજું આખી જિંદગી બગાડે. માટે સમજી જાય એ પોતાનો ભવ સુધારે ને ભગવાનને પામે અને સુખીઓ થાય. વાત આમ છે,
અનંત કોટી જુગ સ્વાદ ચાખ્યો નથી અબોટ્યો રસ કોઈ રાખ્યો.
અનંત કોટી જુગ સાદ ચાખ્યો નથી અબોટ્યો રસ કોઈ રાખ્યો.
તથાપી જો તૃપ્તિ થઈ ન ભાસે,
તથાપિ જો તૃપ્તિ થઈ ન ભાસે
તો આ ભવે શું મન તૃપ્ત થાશે,
તો આ ભવે શું મન તૃપ્ત થાશે
હે રસા સ્વાદની વાસનાય,
હે રસા સ્વાદની વાસનાય,
હે રસા સ્વાદની વાસનાય,
હે રસા સ્વાદની વાસનાય,
તે તો કીડા તે રસના જ થાય,
તે તો કીડા તે રસના જ થાય,
નિસ્વાદી થાજો નર સર્વનારી,
નિસ્વાદી થાજો નર સર્વનારી,
ભવિષ્યનું દુઃખ દિલે વિચારી,
ભવિષ્યનું
થાજો નર સર્વનારી,
નિસ્વાદી થાજો નર સર્વનારી.
આટલામાં બધું આવી ગયું, બહુ પિષ્ટ પેશનની જરૂર નથી. સુગ્નેશુ કિમ બહુના, આ રસાસ્વાદને ટાળવાનું ઉત્તમ સાધન છે તપ, સંયમ. માટે તપ કરવું. હરિચરિતામ સાગરમાં શ્રી હરિ કહે, મોક્ષમાં વિઘ્નરૂપ વિષય આસક્તિરૂપી રોગના અમે વૈદ્ય છીએ. વિષયની આસક્તિરૂપી રોગના અમે વૈદ્ય છીએ મહારાજ કે. અમારા વચનરૂપ જે ઔષધ ખાય તેનો વાસનારૂપી રોગ જાય. મારા વચનનો જે આદર રાખે તે મારો આદર રાખ્યા બરાબર છે. મદરૂપ મિતિ મદવાણી માન્યમ પરમાદરા, મારી આજ્ઞા એ જ મારું સ્વરૂપ છે. ન ઓલી વાત આવી કે મારે ખભે પગ દઈને સુઓ બન કરી નળિયા હરખા કરી, કે મહારાજ પણ તમારે ખભે પગ કેમ દેવાય, હું નહીં કરું. મહારાજ કે જીભમાં જ દીધો ને ખભે દેવા હું, એવી શોટ મારી કેમ જે મારું માયનો નહીં એટલે મારી જીભમાં જ પગ દીધો. મહારાજ કે અમારા વચનનો જે આદર રાખે તે મારો આદર રાખ્યા બરાબર છે. મારા વચનમાં મારો નિવાસ છે, જોયું, તેમાં જેટલો આદર રાખો તેટલો હું તમારી પાસે રહું છું. મારા વચનમાં મારો નિવાસ છે, મારા વચનમાં જેટલો આદર રાખો તો તેમાં હું તેટલો રહું છું. અર્થાત જે મારા વચનમાં જેટલો આદર રાખે એમાં હું એટલો વાસ કરું છું, હું એની પાસે રહું છું. પ્રત્યક્ષ અને પરોક્ષ બે ભાવ મનુષ્ય તનમાં રહ્યા છે, તેમાં વચનરૂપી મારું દિવ્ય શરીર ક્યારેય પરોક્ષ થતું નથી. માનવરૂપી દિવ્ય શરીર તો જ્યારે ભગવાન આ લોકમાંથી અંતર્ધ્યાન થાય ત્યારે પરોક્ષ થઈ જાય, પણ મારી આજ્ઞારૂપી વચનરૂપી જે મારું શરીર, મારી મૂર્તિ, શિક્ષાપત્રી, આજ્ઞાઓ, વચનો, તે ક્યારેય પરોક્ષ નથી થતા. માટે મારું એ સ્વરૂપ ક્યારેય પરોક્ષ નહીં થાય, સદા પ્રત્યક્ષ છે. નિયમમાં સર્વે સુખના સાધન રહ્યા છે, અમારા વચન શ્રેષ્ઠ તપ છે, અમારા વચન શ્રેષ્ઠ તપ છે. માટે ભગવાનની આજ્ઞાઓનું અનુસંધાન રાખે એ માણસ સુખી થાય. વચનમાં રહેવું એ જ મોટી તપશ્ચર્યા છે. શિક્ષાપત્રીમાં ભગવાને કહ્યું કે યજ્ઞની પ્રસાદી કે દેવતાઓનું નિવેદ હોય તો પણ આપતકાળમાં માંસ ન ખાવું, તો બીજું ઈંડા વગેરે માંસ ખવાય જ કેમ, ક્યાંથી ખવાય બોલો. દેવતાને ધરાવેલ નૈવેદ્ય રૂપે પણ કોઈ પણ પ્રકારનું સુરા કે દારૂ ન જ પીવા. દેવતાને ધરાવેલું નૈવેદ્ય હોય તોય કોઈ પ્રકારનો દારૂ, સુરા, એવું ખરાબ પીણું નહીં પીવું. વળી પ્રથમના 18માં દ્યુત્યાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિ માતકમ, ભાંગ્ય, મફર, ગાંજો, અફીણ, તમાકુ આદિ કેફ કરનારી વસ્તુ ખાવી નહીં અને પીવી નહીં, વ્યસનનો ત્યાગ કરવો. બોલો, સ્વાદે કરીને જ વ્યસનો થાય છે, બીજું કાંઈ નથી કારણ. અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ ખપતું ન હોય તેણે રાંધેલું અન્ન તથા તેના પાત્રનું જળ ખાવું પીવું નહીં. હવે આ હોટલમાં ખવાય, આજની હોટલમાં તો જુઓ, રેકડીઓમાં જુઓ તો ખરા, કેણે કેણે કેવું કેવું અશુદ્ધ બનાવેલું હોય છે, ત્યાં હરિભગત થી ઉભું રહેવાય. એવી બહારની વાનગીઓ ગમે એટલી સારી સજાવેલી, આમ સુગંધી દાર આંખને ગમે એવી હોય તોય ન ખવાય, એ નેરો આભડ શેઠ ગણાય. ઘણા માણસો એવા મૂર્ખ હોય છે ને, ઘણા હરિભગત મને કહે છે કે એને સારો હરિભગત જાણી મને એમ થયું કે બિચારાને આપણે ના કાં પાડવી, એટલે એને ઘેર હું જમવાઈ ગયો ત્યારે હું એ બહારથી લાવીને મને પીરશું, બજારનું લાવેલો પછી મને ખબર પડી. બોલો હવે આમાં શું કરવું? આવા પોતે જ બજારનું માગીને ખાય, પણ હરિભગતને બહુ આગ્રહ કરીને ઘરે જમવા બોલાવે ને, એમાં એક બે વાનગી માળો રેકડીની બજારની હોટલની ગમે ત્યાં લઈ આવ્યો હોય, અભાઈ ગયો નખો જ જાય ભમરાળાનું, એને જ નથી પાડવું પણ ઓલ્યાનું ટાળવું. એટલે કહું છું પાછો આગ્રહી બહુ, તમે અમારે ઘરે જમો જ કેમ નહીં? ભાઈ રવા દે ને, હવે તું ક્યાં એવો મોટો હતો મહાન તે તારે ઘરે જમવું જ પડે, તું ન પાડ તો ખાડામાં પડે, પણ પાળે છે એને તો પાળવા દે. કાંઈક તો સમજ, હવે અહમ મેલીને નિર્માની થા ડાયો થા, પણ ઘમંડ જ બહુ. એમ હું તારા કરતાં નાના નીચા ભગત એમ, તું બહુ નિયમ પાડીને બહુ મોટો. લે ભાઈ રાખે છે તો રાખવા દે ને, તારા બાપુનું હું જાય, તારથી કોડા રહેતું નથી. સમજને સમજને થોડોક નિર્માની થા. આવું બધું ગાળ્યા વિનાનું જળ તથા દૂધ ન પીવું. જે ઔષધ દારૂ તથા માંસથી યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું, ધ્યાન રાખવું. ડુંગળી લસણ આદિ અભક્ષ્ય વસ્તુ ક્યારેય ન ખાવી. ભગવાનને નૈવેદ કરીને તથા ભગવાનને ધરાવીને જ અન્ન જમવું, પણ ભગવાનને ધરાવ્યા વગર કાંઈ પણ ખાવું કે પીવું નહીં. આમ તો હરિભગતને કોઈ પણ વસ્તુ પરમાત્માની પ્રસાદી ભૂત કર્યા વગર વપરાય નહીં, ચપ્પલથી વસ્ત્રો સુદ્ધા. તો અન્ન પણ ભગવાનને પ્રસાદીનું, જળ પણ ભગવાનને પ્રસાદીનું કરીને વપરાય. આ તો એક સામાન્ય નિયમ થઈ ગયો. વચનાવત કારિયાણીના ત્રીજામાં કહ્યું કે મનનાને શરીરના દોષ જાણીને શરીરના દોષને શરીરને દમ્ય કરીને ટાળવાને શરીર ક્ષીણ થયા પછી જે મનના દોષ રહ્યા હોય તેને વિચારે કરીને ટાળવા, જે હું તો આત્મા છું અને સંકલ્પ થકી ભિન્ન છું સુખરૂપ છું, એવી રીતે શરીરનું દમનને વિચારીએ. બે જેને હોય તે મોટો સાધુ છે, અને જેને એકલું દમન છે અને વિચાર નથી તો તે ઠીક નહીં, તથા જેને એકલો વિચાર છે અને દમન નથી તે પણ ઠીક નહીં. માટે એ બે જેને હોય તે શ્રેષ્ઠ છે, અને શરીરનું દમનને વિચાર એ બે વાના તો ગૃહસ્થ સત્સંગીને પણ જરૂર રાખ્યા જોઈએ, ત્યારે ત્યાગીને તો જરૂર રાખ્યા જ જોઈએ. વિચારને દમન યાને કે તપ, સૌને સૌની રીતે રાખવું પડે, ગૃહસ્થને તે તો ત્યાગીને તો ખરું જ. આમ તપની મહત્તા છે. વચનાવટ લોયાના આઠમાં મહારાજે એવું કહ્યું કે જેને જીવા ઇન્દ્રિયને જીતવી હોય તો તેણે જે વસ્તુ જીભને ગમતી હોય તે વસ્તુ ન આપવી, કહેતા ન ખાવી. જીભને ગમતી હોય, ખાવાનું મન થાય તે વસ્તુ ન લેવી. અમારે અમુક મહાત્માઓને એવા નિયમ છે, ખાવાનું મન થાય ભાવે એ વસ્તુ ન લેવી, ના જ પાડે. આપણે એમ કહીએ પણ કેમ નથી લેતા, તો કે મને એ ભાવે છે માટે નહીં લઉં, એ મને ખાવાનું બહુ મન થાય છે માટે એ વસ્તુ તો નહીં જ ખાવ. આમ રસાસ્વાદ જીત્યાનો ઉપાય છે. આપણે જ બધા રોજ ઉઠીને રસાસ્વાદ વધાર્યાનો ઉપાય કરીએ છીએ, અને જીતાણો કે નહીં એમ રાહ જોઈએ છીએ. કપાળ જીતાય, વાટ જોજો. હું ગંગાજળ છેલ્લે પાહે ને તો આમ કરીશું, ચા આવી ચા નથી, આ ગંગાજળ છે, મરવાનું ટાણું આવ્યું. હવે જેને રસાસ્વાદ જીતવો હોય તેને મન માગે તે ન દેવું, આટલું ધ્યાન રાખવું. ખાવા ન ભાવતું હોય એવું જ ખાવું એટલે રસાસ્વાદ જીતાય જાય. અને આહાર યુક્ત રાખવો, પણ અતિશય ખાધ્યાની લોલોપતા ન રાખવી તો જીવા ઇન્દ્રિયની ચંચળતા ટળે. મધ્યના 33માં વચનામૃત મહારાજે કીધું ને પ્રાણને નિયમમાં કરવો, એટલે કે શું કે બહુ હારું હારું ગળ્યું વઘેરું ખાખા ન કરવું, સમજ્યા? અને કે જો રસાસ્વાદ જીતીને પ્રાણને નિયમમાં ન કર્યો હોય ને તો અનંત પ્રકારના ખાધ્યાના ઘાટ થાય. અને એકવાર મન માગે ને ભજીયા દો ને એકવાર મન માગે ને શીરો દો ને પૂરી દો ને આ દો ને તો મન તો માગ માગ જ કરે, એ તો હાવ નવરીનું છે, એને ક્યાં કાંઈ કામ છે? માટે એ કેમ કરાય જ નહીં. તપ વિના કોઈ સાધનની સિદ્ધિ થતી નથી બાપા. ડોંગરેજી મહારાજ કહેતા, સમજાણું કે તપ તપ તપ. તપશ્ચર્યા જોઈ, તપમાંથી ગયો એ ગયો. તપનો ઊંધો અર્થ કરતા ડોંગરેજી મહારાજ, જે જો તમે તપ ન કરો તો પ આગળ લઈ લો ને ત આમ લઈ લો, શું થાય? પત. તપ ન કરે એનું પતન થાય એમ કહેતા હતા. તપ એટલે ચડવું, પત એટલે પડવું. તપ કરે એ આગળ વધે અને તપ ન કરે એ પત થાય, એટલે કે પડે, એ મરે છે. ભણવું એ પણ તપશ્ચર્યા છે, જબરી તપશ્ચર્યા, સમજ્યા? શાસ્ત્રમાં લખ્યું છે. માટે ભણનારા એ તપ જાણીને કરવું. એ કંઈ ખાવાનું નથી ગમે, તપશ્ચર્યા છે. એકાગ્રતા કરવી પડે એ મોટું તપ છે. અને ભણવામાં તો બહુ એકાગ્ર થઈને વાંચે, એમાં ડૂબી જાય, ખોવાઈ જાય, ત્યારે વાત સિદ્ધ થાય, સમજાય, યાદ રહે. હવે ટીવી જોતો જોતો પાછો સોંપડી વાંચે તો એ કંઈ યાદ રહે? ને પાછો કે સ્વામી મને યાદ નથી રહેતું, કપાળ તારું યાદ રહે? આવા બધા હોય, એમ કાં તો એ માવો પાન ખાતો ખાતો વાંચે. એ હવાદમાં ધ્યાન રહે કે વાંચવામાં ધ્યાન રહે? એ તો એકાગ્ર થઈ શાંતિથી એમાં ખોવાઈ જાય, પ્રોવાઈ જાય તો બધું યાદ રહી જાય. આવું છે. અને એટલા માટે તો કીધું કે હોપારી પાન વગેરે ખાતા ખાતા કથા ન સાંભળવી. બોલો, ના પાડી? એકાગ્ર મનથી સાંભળવી તો બધું યાદ રહે. ગીતામાં ભગવાને ત્રણ પ્રકારના તપ બતાવ્યા છે, કહી દઉં. ગીતાકાર જે કહે છે એ 17મો શ્લોક 14 જો, દેવ બ્રાહ્મણ ગુરુ અને વિદ્વાનોનું પૂજન કરવું એ પણ તપ છે. પવિત્રતા રાખવી, સરળતા રાખવી, બ્રહ્મચર્ય પાળવું અને અહિંસા રાખવી, આટલું શારીરિક તપ છે. આ પહેલું તપ. હવે માનસિક તપ આવશે, પછી વચનનું તપ આવશે. આ શારીરિક તપ, દેવ બ્રાહ્મણ ગુરુ અને વિદ્વાનોનું પૂજન કરવું, પવિત્રતા રાખવી, સરળતા રાખવી, બ્રહ્મચર્ય પાળવું અને અહિંસા આદિક નિયમ પાળવા, એ પ્રથમ તપ શારીરિક. હવે માનસિક, કોઈને ઉદ્વેગ ન કરનારી સત્ય અને પ્રિય અને હિતકારી વાણી બોલવી તથા સ્વાધ્યાયનો અભ્યાસ કરવો, એ વાણીનું તપ છે. ગમે એમ બકવું નહીં ને, એ વાણીનું તપ. કોઈને દુઃખ થાય, ઉદ્વેગ થાય, એવું નહીં બોલવાનું, સત્ય બોલવાનું, એ પણ પ્રિય બોલવાનું, એ પણ હિતકારી હોય તો બોલવાનું. સત્ય હોય ને તમે બહુ મીઠું મોઢું રાખીને બોલો, પણ હિતકારી થાય એમ ન હોય તો નહીં બોલવાનું. સત્ય, પ્રિય અને હિતકારી વચન બોલવું, તે વાણીનું તપ છે. સ્વાધ્યાયનો અભ્યાસ કરવો, એ પણ વાણીનું તપ છે. હવે મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, મૌન, આત્મસંયમ અને ભાવનાની શુદ્ધિ, એ મનનું તપ છે. આ માનસિક તપ. મનને હંમેશા આનંદમાં રાખવું, સૌમ્ય ભાવ રાખવો, સૌને પ્રત્યે શુદ્ધ ભાવ, મૌન રાખવું, બકબક બહુ ન કરવું, આત્મસંયમ રાખવો અને ભાવનાની શુદ્ધિ, આ બધું મનનું તપ છે. મનમાં ગમે તેવી, ગમે એના પ્રત્યે કુભાવના, અભાવને, અવગુણને, ભૂંડાઘાટને, એ બધું થાય ને, એ નહીં સારું. આ બધી વાત છોડી દેવી, કોઈને પ્રત્યે કુભાવ ન કરવો, અવગુણ ન લેવો, હલકા ઘાટ ન કરવા, મલિન ઘાટ ન કરવા. ગમે એને પ્રત્યે આપણે મલિન ઘાટ કરવી, આ બે આમ છે ને, આ ખરાબ કરતા છે ને, આ લુચ્ચો હશે ને, આ કામી છે ને, આ કોઈ, આવું ખોટે ખોટું, આવું ના કરાય. મન બગાડ્યું કહેવાય, મન બગડે એનું જીવન બગડે, વિચાર બગડે, બધું જ બગડે. માટે મનમાં કોઈના પ્રત્યે ઉતરતા નકામા ખરાબ ઘાટ કરવા જ નહીં, ડાયા માણસે. મનનું તપ કહેવાય એ, મનનું તપ તો રાખવું જ. પછી ફળની ઈચ્છાનો ત્યાગ કરી સાવધાન મનુષ્યોએ ઉત્તમ શ્રદ્ધાથી પ્રભુ પ્રસન્ન માટે આચરેલા તન, મન અને વાણીના કર્મો, તે સાત્વિક તપ છે. ફરીવાર, ફળની ઈચ્છાનો ત્યાગ કરી સાવધાન મનુષ્યોએ ઉત્તમ શ્રદ્ધાથી કેવળ ભગવાનને રાજી કરવા માટે જે કર્યા હોય, સમજ્યા? તનથી, મનથી કે વાણીથી, એ બધા જ કર્મો સાત્વિક તપ છે. અને ભગવાનની જ એક પ્રીતિ માટે કર્યા હોય તો એ દિવ્ય તપ કહેવાય. એની વાત ઊંચી છે. હવે જો કોઈનો સત્કાર, માન અથવા પૂજા માટે દંભપૂર્વક જે તપ કરાય છે, એવા અસ્થિર ને નાશવંત તપ, તે રાજસ તપ છે. આપણને સત્કાર મળે અથવા કોઈને સત્કાર મળે એના માટે આપણે તપ કરી, માન માટે, પૂજા પ્રતિષ્ઠા માટે દંભપૂર્વક જે તપ કરીએ ને એ અસ્થિર તપ છે, નાશવંત છે, માટે રાજ જ છે. ઘણા એવું કરતા હોય, મોટા થવાને, હારા દેખાવાને, પાછા બધાને કે માં તો ચાંદ્રાને હાલે છે ને, તને કોણ પૂછે છે, થઈ ગયું રાજસ, મોટા થવા કર્યું ને, મોટા વધારવા, એટલે વત્ર બધું રાજસ થઈ ગયું, કઠણાઈ એ નાશવંત ફળ દેનારું છે. હવે જો મૂંઢતાપૂર્વક, મૂંઢતાપૂર્વક જડપણે કોઈનું માને નહીં વ્રત તપને ઉપવાસ કરે એ મૂંઢતાપૂર્વક કહેવાય. હઠથી વટેવ્યો જાય, સમજ્યા, કે હવે તો હું કરવાનો જ, વટમાં જઈને તપ કરે, પછી મન વાણી અને શરીરને પીડીને બીજાનું અહિત કરવાના હેતુથી તપ કરે, કોકનું બગાડવા, પાછા પાડવા, મન વાણી અને શરીરને પીડીને બીજાનું અહિત કરવાના હેતુથી કરાયેલ તપ તે તામસ તપ છે. એટલે સાત્વિક રાજસ અને તામસના ભેદ આવી ગયા, સમજાણું, શારીરિક, માનસિક ને વાચિક આ ભેદ આવી ગયા. આ તામસ તપ છે, ઘણા આવા તપ કરતા હોય છે, રિહાઈને ઉપવાસ કરે એ શું સારું ન કહેવાય કે ભગવત ભક્તોએ રાજસ તામસ તપને છોડી કાર્યાણીના દસમા વચનાવતમાં શ્રી હરિએ કહ્યું તેમ ભગવાનને પ્રસન્ન કરવા માટે જ નિષ્કામ ભાવે રાધાજી અને લક્ષ્મીજીના જેવો ભક્તિભાવ રાખીને તપ કરવું. તપ તો કરવું, તપથી સર્વે સિદ્ધિ થાય છે. આમ ભક્તિ સિદ્ધિ ગ્રંથમાં તપ વિશે ગોપાલ સ્વામીએ કહેલું, એના ઉપર આપણે પણ બધા સંતોના પ્રમાણો આપી અને તપની વાત કરી, અને તપનો દુશ્મન રસાસ્વાદની પણ આપણે અહીંયા વિવેચન સાથે વાત કરી. હવે આપણે આગળ જવું છે વૈરાગ્યમાં. આ ધર્મ સર્ગનો ત્રીજો ગુણ છે, અદ્ભુત ગુણ છે. ગોપાલ સ્વામી ભક્તિસિદ્ધિ ગ્રંથમાં વૈરાગ્યની વ્યાખ્યા કરે છે. પ્રકૃતિ પુરુષ થકી થયા એવા જે સર્વે લોક, પ્રકૃતિ પુરુષથી થયા એવા સર્વે લોક, સર્વે ભોગ ને દેહ, તેનું ચાર પ્રકારના પ્રલય કરીને નાશવંતપણું તથા દુઃખે સહિતપણું જાણીને એ સર્વને વિશે અરુચિ થઈ જાય ને એક ભગવાનને વિશે જ એકાંતિકી ભક્તિ રહે એવી રુચિ થાય તેને વૈરાગ કહેવાય. જબરી વ્યાખ્યા કરી. ચાર પ્રકારના પ્રલય કરીને જે કાંઈ નાશ થાય છે એવા સર્વે લોક ભોગમાં અરુચિ અને ભગવાનની એકાંતિકી ભક્તિ ઉદય થાય આનું નામ વૈરાગ. જો અને ચાર પ્રકારના પ્રલય થઈ જાય ત્યારે આત્યંતિક પ્રલય વર્તતો હોય, એ વખતે તો મહારાજ ને મહારાજના મુક્તો સિવાય કાંઈ નથી હોતું, માટે ભગવાન ને ભગવાનના ભક્તો સંતો સિવાય બીજે ક્યાંય રુચિ નહીં, કશું જ ગમે નહીં, આનું નામ વૈરાગ. અને આવો વૈરાગ નથી ત્યાં સુધી અજ્ઞાન છે. બોલો, અજ્ઞાન જ હવનો શત્રુ છે. ક્યાંય સમજણમાં ખૂટે છે માટે વૈરાગ નથી, કાંઈક ગેરસમજણ છે માટે રાગ છે. સમજીને તે ગેરસમજણને ગોતી કાઢીને એના મૂળ ઉખાડવા પડે તો સુખિયા થવાય. હરિલામૃતમાં અને શિક્ષાપત્રીમાં જે વૈરાગ્યના લક્ષણ કયા છે એ બતાવું છું. કૃષ્ણ વિનાન ક્યાંય આસક્તિ રે, તેને વેદ વદે છે વિરક્તિ રે.
વિનાન ક્યાંય આસક્તિ રે, તેને વેદ વદે છે વિરક્તિ રે.
આમ હરિલીલામૃતમાં કહ્યું છે.
કૃષ્ણ વિનાન ક્યાંય આસક્તિ રે, તેને વેદ વદે છે વિરક્તિ રે. કૃષ્ણ વિનાન ક્યાંય આસક્તિ રે.
શિક્ષાપત્રી ભાષા કરતા ગોપાલ સ્વામી આવું લખ્યું.
વિરક્તિ રે.
કૃષ્ણ વિના બીજું જેને આગ રે એનું નામ કહીએ વૈરાગ રે.
કૃષ્ણ વિના બીજું જેને આગ રે તેનું નામ કહીએ વૈરાગ રે.
હો તેનું નામ કહીએ વૈરાગ રે.
હો તેનું નામ કહીએ વૈરાગ રે.
ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નહીં એમ શિક્ષાપત્રીમાં કહ્યું. ગોપાલ સ્વામીની વાતોમાં એવું લખ્યું છે કે ભગવાનનું માહિત્યમ જાણતો હોય તો પણ જો વૈરાગ્યનો વિચાર એને ન આવડતો હોય તો એ માહિતમય ટકે નહીં, માહિતમય જતું રહે. સમજ્યા? જેમ અમુક કપડાનો રંગ વયો જાય ને એમ એને ભગવાનની ભક્તિની મહિમા બે વૈરાગ્ય વિના વયું જાય, થઈ જાય હાવ લુક્કું નખારું. અને વૈરાગ્યના વિચારે કરીને માયિક સર્વે પદાર્થની તુચ્છતા અને નાશવંત પણ જાણ્યું હોય તો એનું મન કોઈ પદાર્થમાં અટકે નહીં, કહેતા ચોટે નહીં, ખેંચાય નહીં, આકર્ષિત થાય નહીં, અને એને મહાત્મય જ્ઞાન દ્રઢ થાય. માટે ચાર પ્રકારના પ્રલય કરીને વૈરાગ્યની દ્રઢતા કરવી, આમ સ્વામીએ વાતમ કહ્યું. બીજું, વૈરાગ્ય ઉપજાનો શો ઉપાય છે એમ ગોપાલ સ્વામીએ વાતોમાં સવાલ કર્યો કે વૈરાગ્ય ઉપજાનો શો ઉપાય છે. પછી પોતે ઉત્તર કર્યો કે જગતમાં દોષ તથા દુઃખની દ્રષ્ટિ અને શ્રીહરિનો મહિમા અને આત્મનિષ્ઠા એ બેની પક્વતામાંથી જે વૈરાગ્ય ઉપજે છે તેને જ્ઞાનાંશ થકી ઉપજો કહેવાય છે, ને તેનો અસત દેશ કાળાદિકે કરીને પણ નાશ થતો નથી. વૈરાગ્ય ઉપજાના બે કારણ અને વૈરાગ્યને પકડીને દ્રઢ કરવાના બે કારણ. વૈરાગ્ય ઉપજાના બે કારણ, જગતમાં દોષ દેખાય, નાશવંતપણું ને દુઃખ દેખાય એટલે વૈરાગ્ય થાય. નાશવંતપણું દેખાય ને દુઃખ દેખાય, આ પહેલું વૈરાગ્ય ઉપજાનું. પછી શ્રીહરિનો મહિમાન આત્મનિષ્ઠા એ બે, એ બેય કરીને વૈરાગ્યની પક્વતા થાય. પછી એ વૈરાગ્ય જ્ઞાનાંશ થકી ઉપજો કહેવાય અને એનો અસત દેશ કાળાદિકે કરીને પણ નાશ થતો નથી. પછી તો એની વાત જ જુદી છે. નારીને દેખે નીચે નાગણી ને સગા શત્રુ સમાનજી, વ્યવહાર વિકસમ નીવડે જેને હરિમૂર્તિનું તાન, વૈરાગ્ય વસે જેના દિલમાં. દયાનંદ સ્વામી આવું કહે છે, વૈરાગ્યવાનને વિપત્તિ શેની, સમજો સાર અસાર. નિષ્કળન સ્વામી, તુંબ બોળે કોઈ તોયમાં નિસરી આવે તરત બાર. સાર અસાર સમજો એ જ વૈરાગી જ, અને એને વિપત્તિ હોય નહીં, એ બુડે નહીં બુડાડો તોય, કેમ જેને મોહ નથી રહ્યો. જેમ તુંબડાને પાણીમાં બુડાડો બહાર નીકળી જાય, એમ વૈરાગીને તમે કોઈ પણ વિષયમાં, પદાર્થમાં, ધનમાં, સત્તામાં, માનમાં, મોટાઈમાં, પૂજામાં, પ્રતિષ્ઠામાં બાંધવા કરો ને તોય ન બંધાય, ખરકી જાય, હાથમાં જ ન રહે. કેમ જે એને સાર અસાર બધું પાકું દ્રઢ સમજાઈ ગયું છે, એટલે તો વૈરાગ થયો. આવી વાત છે વૈરાગની. લ્યો, વૈરાગ્યનો દુશ્મન કોણ છે જાણો તમે? આશા, વાસના, આ વૈરાગના દુશ્મન. બહુ આશાવાળો હોય ને, બહુ વાસનાવાળો, એને વૈરાગ થાય નહીં, તમારે મારી નાખો તોય ન થાય. ગોપાલન સ્વામી આ ભક્તિ સિદ્ધિમાં અધર્મ સર્ગના યોદ્ધાઓ જે વૈરાગીની સામે છાતી કાઢીને ઉભા રહે છે અને વૈરાગ્યને બિચારાને ઊંચું માથું નથી થવા દેતા, કહેતા વૈરાગ ઉપજવા નથી દેતા, તો ઉપજ્યો હોય તો ટાળી દે, એ કોણ? તો કે આશા અને વાસના, આ બે કજાયત નારીઓ છે. તે વૈરાગ્યની દુશ્મન છે, વૈરાગ્યને જીવતે જીવતો ખાઈ જાય એવી બલા છે. આશા કોને કહેવાય? પોતાને કોઈ રીતે ન મળે એવા માયિક પદાર્થ હોય તેને પણ મેળવાની વિશ્વાસે સહિત ઈચ્છા વર્તે તેને આશા કહેવાય. કોઈ રીતે મળે એમ ન હોય તોય પણ મન મળશે, મન મળશે એવો વિશ્વાસ રહ્યા જ કરે, આ નામ આશા. બહુ ખરાબ આ બલા. વાસના કોને કહેવાય? તો કે ભગવાન અને ભગવાનની એકાંતિકી ભક્તિ વિના બીજા માયિક વિષયને ભોગવવાની મનમાં દ્રઢ ઈચ્છા વર્તે તેને વાસના કહેવાય. લ્યો, આ વૈરાગ્યની દુશ્મન છે. અને જેને વૈરાગ્ય થાય એને તો આ જગતમાં કોઈ એવું પદાર્થ નથી રોકી શકે. રહી ન શકે હું જે રૂડો ભર્યા બ્રહ્માંડ માં ભાળે નહીં,
महासुख मुखी महाराज नु ए बीजे सुखे मन वाले नहीं।
आना विना मारे नहीं चाले एवं आखा ब्रह्मांड में कोई पदार्थ ने नजरे आवे नहीं। भगवान विना न चाले बाकी बद्धा विना चाले। महाराज नु महासुख मुकी ने बीजा कोई सुख में जेने वृत्ति जाय नहीं इच्छा थाई नहीं आनु नाम वैरागी भगत।
सर्वे लोकनी संपत्ति पाप रूप जानी पेखे नहीं। सर्वे लोकनी संपत्ति पाप रूप जानी पेखे नहीं। मूर्ति मुकी महाराज नी बीजू दुख जानी देखे नहीं। बीजू दुख जानी देखे नहीं।
आवई रेगी પંચાળાના ઝીણા ભાઈને જ્યારે દેહ મૂક્યા ટાણું થયું ત્યારે મહારાજ ગઢડેથી ખાસ પોતાના ભક્તો જાણી માંદા જાણીને એની પાસે જૂનાગઢ ગયા હતા। પાસે જઈને મહારાજ બેઠા અને કહ્યું ઝીણાભાઈ આયુષ્ય હવે નથી, કોતો જીવાડું ને કોતો ધામમાં પુગાડો। તો મહારાજ મારે જીવવામાં કોઈ રસ નથી, આ મડદામાંથી હળેલા ગંધારા દેહમાંથી કાઢો અને તમારા આનંદમાં લઈ જાઓ। મહારાજ કે જુઓ ઝીણાભાઈ, તમે કહો એમ હું તો કરું, તમે કહો તો બ્રહ્માદિકનું પદ દઉં, કહો તો મહાપુરુષનું પદ દઉં, બોલો। ત્યારે ઝીણોભાઈ કે મહારાજ એ મારે નહીં જોતું, જ્યાં ગોપાલ સ્વામી મૂળજી બ્રહ્મચારી દાદો ખાચર તમારી સાથે સેવામાં રહ્યા હોય ત્યાં મને લઈ જાઓ કેશ। આવું બોલ્યા કહો, આને વૈરાગ કહેવાય। પ્રકૃતિ પુરુષમાંથી ઉપજ્યા એવા ચારે પ્રકારે નાશ થનારા જે કાંઈ લોક ભોગ છે એનો વૈરાગ આ ઝીણાભાઈને હતો। લ્યો મહારાજ કે આ હઠીનું કાંઈ કહેવું છે ને, છોકરો હઠી હઠીમાં રસ જ નહીં આને, અને હઠી હતો એવો, ઘણાને તોય રસ હોય, છોકરા ખાડે નાખ્યા જેવા હોય તોય વાસના જ જાય નહીં, અને મા બાપ એના છોકરાના વખાણ કર્યા જ કર્યો અમારી આગળી, અમને જ ખબર હોય તોય પાછા કે એમ તો હવારે નાય ખરો બહુ ડાયો, ભાઈ જાને ઘર ભેગો થાને અહીંથી। એ સાથે એવું કે ખબર છે, બીજાના પડખેવાળાના નાતાય ન હોય ને એટલે બિચારાને ગુણ રહે, પણ અમારે ત્યાં હારા હારા ભક્તો ભાળેલા હોય એટલે એનો તો હાવ ઉકળાય જેવો લાગે, એટલે અમને ગમે ને નીવડો એ વખાણ્યા કરે એના છોકરાના। જોજો બધાય, તમે બધાય બહાર ક્યાંય કોઈને ગોતવા જવાની જરૂર નહીં, તમે તમારા બધાય તમે તમારા છોકરાને વખાણ કરો। મનમાં એમ કે સ્વામીનો એમ રાજીપો થાય છોકરા સુધરે ને એમ વાસના એટલે। અને ઝીણાભાઈ એમ કીધું કે મહારાજ આ હઠીની મારે કોઈ ભલામણ કરવી જ નથી, કેમ કે તમારો રહેશે તો મારે ભલામણ કરવાની જરૂર નથી, અને તમારો નહીં રહે તો મારી ભલામણ કામમાં આવવાની નથી। મોહ બહુ હોય છે, ઘણા મા બાપ પોતાના છોકરાની બહુ વધારે પડતી ચિંતા કરતા હોય છે કે એટલી પોતાના આત્માની નહીં। ઝીણાભાઈએ તો બધામાંથી વૈરાગ પામીને ચિત્ત લગાડી દીધું, આને વૈરાગ કહેવાય।
અને વૈરાગ્ય વિના વિષય સુખનો તરછટ ન થાય ત્યાગ, તોડી પાડે પિંડ બ્રહ્માંડ છે એવો તો એક વૈરાગ, જી 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 એવો તો એક વૈરાગ,
પિંડ બ્રહ્માંડ માંથી જીવને નોખો પાડી દે, કેવળ ભગવાનના દિવ્યાનંદમાં પુગાડી દે। સત્સંગી જીવનમાં હરિ ગીતામાં વૈરાગ્યને પગ કીધા છે, બોલો વૈરાગ્ય પગ છે, એના વિના પરમેશ્વર તરફ ગતિ થાય જ નહીં, બોલો। અને જ્ઞાન હૃદય છે, ધર્મ માથું, આ ત્રણ ભક્તિના અંગ છે। અંગ રાખીને ભક્તિ રાખો તો સાંગી ભક્તિ કહેવાય, ધર્મ વિનાની ભક્તિ માથા વિનાની, જ્ઞાન વિનાની ભક્તિ હૈયા વિનાની, અને વૈરાગ વિનાની ભક્તિ એટલે ટાંગા વિનાની। ને કોઈ એમ કે અંગોની જરૂર નથી, એકલી ભક્તિ તમને ભગવાનની સિદ્ધિ કરી આલશે, તેને એમ કેવું તારી ભક્તિ તારો ઉપદેશ બધું લઈને ઘર ભેગો થા, તેણે અંગે સહિત ભક્તિ કરવી તો કોઈ દિવસ કોઈ વિપત્તિમાં દેશ કાળમાં નબળા એવા કોઈ પંચવિષયાદિક માનમોટપના યોગમાંય તમે ભગવાનના દિવ્યાનંદમાંથી, પ્રેમમાંથી, ભક્તિમાંથી પડો જ નહીં. માટે સાંગી ભક્તિ સર્વોત્તમ ભક્તિ છે. આવી ભક્તિ રાખવી. વૈરાગ્યની મહત્તા બહુ પ્રકારની છે, થોડીક આપણે લઈ લઈ. ભગવાન સ્વામિનારાયણે વેદરસમાં એમ કહ્યું કે હે પરમહંસો, વૈરાગ્ય કરીને વિચાર ઉપજે તેને સંસારમાંથી ચિત્ત ઉખડી જાય છે. વૈરાગ્ય તો આશારૂપી પાશને કાપવાની તરવાર છે. કોઈ રીતે ન મળે એવા પદાર્થની એ વિશ્વાસે સહિત આશા રહ્યા કરે, એવી જે આશા, એ આશાને આશા નામના અધર્મ સર્ગના કાતિલ ભયંકર એક યોદ્ધાને કાપી નાખવાની વૈરાગ્યરૂપી તરવાર, એ ધર્મ સર્ગનો મોટો ગુણ છે. જેમ નદીના કાંઠે વેલી કે ઝાડ હોય તેને નદીનો પ્રવાહ ઉખાડી નાખે છે. ગમે એવી વેલીને ઝાડ હોય પણ નદીનો ખળાળ સતત પ્રવાહ વહે તેથી મૂળિયા હોતા તે ઝાડ અને વેલીઓને ઉખાડી નાખે પ્રવાહ. તેમ વૈરાગ્ય આસક્તિરૂપી વેલીઓને તોડી નાખે છે. કામ ક્રોધ લોભરૂપી ઝાડવાઓને મૂળિયા હોતા ઉખાડીને સમુદ્રમાં ફેંકી દે છે. વૈરાગ્યના વિચારરૂપી પ્રવાહને માણસે વહેતો રાખવો જોઈએ. બસ જેમ પ્રકાશ વિના અંધકાર ન ટળે તેમ વૈરાગ્ય વિના આશા કે તૃષ્ણા ટળતી નથી. આશા, તૃષ્ણા, આસક્તિ આ બધા વૈરાગ્યના દુશ્મન. વૈરાગ્ય જ એને મારે. વૈરાગ્ય જ્યારે બરાબર ઉદય થાય ને બળિયો થાય ત્યારે એક ઝાટકે આશાને મારે, એક ઝાટકે તૃષ્ણાને કાપે, ઝપાઝપી બોલાવીને વાસના માત્ર કાપે. વૈરાગ પછી આપણને અક્ષરધામ આપે. માટે વૈરાગ ક્યાંકથી લઈ આવજો, ઘરનો ન હોય ભાડે લાવજો. વૈરાગ્ય રૂપી બોડીગાર્ડ જેની હારે છે ને એની ભક્તિ જ્ઞાન આદિ ગુણોની રક્ષા થાય છે. વૈરાગ્ય રૂપી વળાવ્યો જોઈ તો જાન હેમ ખેમ ઘેરે પૂગે બોલો, ને તો અધવેચેથી કન્યાય લૂંટાઈ જાય. માટે આની જરૂર છે. ઘણા તો વૈરાગ્યરૂપી બોડીગાર્ડ રાખતા જ નથી, મરવાના થયા. લૂંટાઈ જાઓ બાપા, ભક્તિ જ્ઞાન બધું લૂંટાઈ જાય વૈરાગ્ય વિના. હરિચરિતામાં સાગરમાં શ્રીજી મહારાજ એવું કહેતા હતા કે વૈરાગ્ય નિધિનો પણ નિધિ છે. ચિત્તમાં વૈરાગ પ્રગટે ત્યારે અનંત કોટી બ્રહ્માંડના સુખ લુખા લાગે છે. ખપ અને વિશ્વાસનું કારણ શુદ્ધ વૈરાગ છે. શુદ્ધ વૈરાગ થાય તો ખપય થાય ને ખપ થાય તો વિશ્વાસે આવી જાય. વૈરાગ યુક્ત ભક્તિ થોડી હોય તો પણ મુક્તિ દેનારી છે અને બળવાન છે. બોલો, વૈરાગ યુક્ત ભક્તિ આમ થોડી હોય ને તો એ મુક્તિ આપનારી છે અને બળવાન છે. જેમ અગ્નિ વિના ભોજન તૈયાર થાય નહીં તેમ વૈરાગ પક્વ થયા વિના મોક્ષ સુધરે નહીં. આ વાત નક્કી. અગ્નિ વિના ભોજન તૈયાર થાય નહીં તેમ વૈરાગ પક્વ થયા વિના મોક્ષ સુધરે નહીં. માટે વૈરાગ તો કરવો પડશે. જગતને નાશવંત જોયા કરવું પડે, દોષવાળું દુઃખવાળું જોયા કરવું પડે તો એમાંથી અભાવ થાય. સુખાળું જોયા કરીએ, નિર્દોષ જોયા કરીએ અને પિંડ બ્રહ્માંડને સાચા જ માન્યા વિચાર્યા કરીએ કોઈ દી વૈરાગ ન થાય. માટે સમજી જાયજો, વૈરાગ્યથી પાપરૂપી મળ બળી જાય છે. વૈરાગ્ય વિના મોક્ષની લાલચ રાખવી વ્યર્થ છે. વૈરાગ્યહીનની ભક્તિ શોભતી નથી. વૈરાગ્ય રાગને ટાળવાનો કુવાડો છે. વૈરાગ્ય વિષય સાથે વેર કરાવે છે. વૈરાગ્ય નિર્બંધ રહેવાની ચાવી છે. આમ વાત છે. શ્રીજી મહારાજે પ્રકરણ એવું આંક્યું હતું કે બે ભાઈ હોય એમાંથી એક ભાઈએ સાધુ થઈ જવું. આ વાત ડાંગરવાના અગરાજી અમરાજીને મળીને તે બે ભાઈ તૈયાર થઈને રહ્યા. ગામધણી હતા તો એ ઘરમાંથી તાંબા પિત્તળના વાસણ કાઢી નાખ્યા ને આંડલા માટીના રાખ્યા. તે ગામના લોકો કહેવા માંડ્યા કે તમે કેમ બધું ઘરમાંથી ભોગ સામગ્રીને બધું કાઢી નાખ્યું ને આ બાવા બામણ જેવા થઈને રહો છો? તો મહારાજે પ્રકરણ કાઢ્યું છે, બે ભાઈ હોય એમાંથી એકને સાધુ થવું એટલે આમ કર્યું છે. કેમ? તો મહારાજનો કાગળ આવે એટલે પટ જવાય, બધું રાચ રચેલું, ચમક ધમક વાળું, હારું ભોગ સમૃદ્ધિ રાજમહેલ ને ઈંડોળા ખાટ રાખીને બેઠા હોય કદાચ મનમાં જવું ન ગમે. આવા તૈયાર, બોલો, એની પૂર્વ તૈયારી તો જુઓ. માટે કે આમ રાખ્યું છે, એમાં મહારાજનો કાગળ આવ્યો, ખોટું નહીં. સમજાણું? મહારાજે લખેલું કે અમરાજી અગરાજી વગેરે સૌ પરિવારને અમારા ભાવથી જય શ્રી સચ્ચિદાનંદ. વિગતે વાત એમ છે કે તમે બે ભાઈ છો, માટે આપણા પ્રકરણને અનુસારે એક ભાઈએ ઘરબાર છોડીને ત્યાગી થવું. કાગળ આવ્યો ને તે બે ભાઈ તૈયાર થઈ ગયા, ઓલો કે હું જાઉં, ઓલો કે હું જાઉં, તક તું નહીં મારે જાઉં, તક તું નહીં મારે જાઉં. ઝઘડો એની બાપ અહીં આવ્યો, એને બાપા હતા નહીં, એની બાકી હું તોફાન છે, તો મહારાજ નો કાગળ આવ્યો છે ને મારે જવું છે ને ભાઈ મને ના પાડે છે ને એ જવાની વાત કરે. ડોશીમાં કે બે ઉપડો, અરે તમારું હું, તો કે જેણે ગર્ભવાસમાં મારી ખબર રાખી હતી એ જ મારી ખબર રાખશે, ચિંતા મારી ન કરતા, તમારા આત્માની કરો. માના આશીર્વાદ લઈને નીકળ્યા, જનની જીવો ગોપી જનની, તો જનની જીવો અગરા અમરાજીની નહીં, આવી માતાઓ છે આ દેશમાં. ધન્યવાદ છે, જો આયાના સંતાનો બધા બેઠા છે, પ્રેમથી હોંપી દીધા છે. એવા બે ભાઈ વૈરાગી ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કરતા કરતા ગયા, વચમાં એક ઝાડ આવ્યું વિકળાનું, વર્તમાન ધરાવ્યા એને કે તારું કલ્યાણ થાવ, વચમાં વિકળાનું કલ્યાણ કરતા ગયા. બોલો ગુણાતીતાનું સ્વામીએ લખ્યું, આવી વાત છે. વૈરાગ્ય વિના વિષય સુખનો અંતરે ન થાય અભાવ, નિષ્કુળા નંદ નિર્વેદ વિના રૂજે નહીં વિષયના ઘાવ. નિર્વેદ એટલે વૈરાગ્ય, વૈરાગ્ય વિના વિષય સુખનો અંતરે ન થાય અભાવ. બહારથી અભાવ રાખે અથવા બહારથી છેટો રહે, ત્યાગી દે આઘોવ્યો જાય, પણ અંતરથી તો વૈરાગ્ય વિના વિષયનો અભાવ થાય નહીં. ઉપર થકી તજતા અંતર ન આવે, જ્યાં સુધી ભીતર માહી ભાવે, અંતર થકી ઉલટી થાય ત્યારે વકેલું પાછું ન ખવાય, અને વકેલું ખાઈ કૂતરા કહેવાય, માણામાં ન આવે. પછી એ સુખ વાકી નાખ્યું સંત આપે, સ્વામી સહજાનંદજી પ્રતાપે. અદભુત વાત છે. માળવાના રાજા હતા, એલપુરવા એનું નામ હતું, એને હોળ રાણી હતી, અને એમાં વૈરાગ થયો. બોલો આ એકમાં નથી થતો, હોળાઈને મૂકવાનો નીચે કર્યો, પણ નક્કી એવું કર્યું કે રોજ એકનો ત્યાગ કરવો, હોળ મેં દિવસે બધું ત્યાગ કરીને વયું જવું. આ વાતની એની બેનને ખબર પડી બીજા રજવાડામાં પરણાવેલી, તે એના ધણીને નવારતી નવારતી રોવા માંડી. તેને ધણીએ પૂછ્યું કે રોજ કેમ, તો મારો ભાઈ બધું છોડી દે છે ઘર બહાર. કે કોણે કીધું, તો પાકા હમાસર આવ્યા છે, મારા ભાઈને હોળ રાણીયું છે, મારે હોળ ભાભ્યું, તે રોજ મારો ભાઈ મારી એક ભાભીનો ત્યાગ કરે છે, એવા સમાચાર છે. હોળ દી થાય તા મારો ભાઈ બધું મૂકીને વયો જાય. બોલ્યો નાતો નાતો કે હવે સાયની રે ને, એમ થોડા એમ એક એક છોડે થોડા છૂટે, છોડવું હોય તો વખલીને મૂકવું જોઈએ કે ને, તે આવડી આહુરા લસીને કે વાતું થાય એમ વખલીને મુકાતું હોય છે. તમારે ત્યાં વાતું કરવી જ કે, આવડો ઊભો થઈ ગયો નાતા નાતા, વાતું નથી કે, આ હાલ્યો તારો ભાઈ તો છોડતા છોડે તારી ભાભીયું, આ મેં મૂકી કે વયો ગયો. આવું બનેલું લ્યો. બોલો એક મહાત્મા હતા, વાત સાંભળજો, બહુ પવિત્ર સંત હતા. તે ફરતા ફરતા એક ગામમાં ગયા, ગામને પાદર ઝૂંપડી કરી કથા વાર્તા કરે ને બહુ માણા લાભ લે, અને એવી એ સંતની ગામમાં કીર્તિ વધી, તે ગામના રાજા પાસે કીર્તિ પૂગી ગઈ. રાજાને એમ થયું કે એમ એવા સંત છે કે આ આપણે લાભ લેવા જઈએ, તો રાજા પોતે કથા વાર્તાનો લાભ લેવા આવે, પણ નાની એવી ઝૂંપડી જગ્યા નાની, બાપુ આવ્યા, બાપુને એમ થયું કે હવે આવા સંત સારા છે તો આપણે કંઈક એને મોટો આશ્રમ કરી દઈએ. સંતે ના પાડી તોય કરી દીધો સરસ મજાનો. સંત એમાં રહેવા માંડ્યા, કથા વાર્તા કરે, બધા આવીને લાભ લે. પછી તો રાજા શિષ્ય થયા, અને બહુ એના ગુરુનું માહિતેમ થયું. પછી તો એટલો બધો હેતમાં બધું જે તે બધું હાલવા માંડ્યો, પછી બહુ સંપત્તિ આલી. પછી તો આ ના પડે તોય કે ના. પછી તો એકવાર રાજાએ એમ કીધું કે મારે ગુરુદેવ તમને અડધું રાજ દઈ દેવું છે. ગુરુ કે ભાઈ મારે કાંઈ જરૂર નથી, આ બધું બરાબર, તો કે ના આપી જ દેવું. તે અડધા રાજ્યનો દસ્તાવેજ બસ્તાવેજ બધું ઠપકાઈ દીધું, અડધું રાજ દઈ દીધું. એટલે ગુરુ એના જેવા સેમ રાજા થયા. કથા વાર્તા હાલે. એમાં એક દિવસ પછી છે ને, આમ રોજ જતા હતા સાંજે કથા વાર્તા ફરે, રાજા ને એને ગુરુ બે આમ હાલવા જાય સાથે સાથે વોકિંગ કરે. આગળ જતા જતા રાજાને મૂવાનો સંકલ્પ થયો કે પહેલાં તો મારા ગુરુ ત્યાગી હતા ને ભગત હતા ને બધી વાત સારી હતી, પણ હવે તો મારા જેટલા જ એ રાજા છે, સેમ અમે બે થયા, મારા જેટલી જ એને સંપત્તિ છે ને એટલું જ એને સત્તા છે, તો હવે આમાં મારામાં એમ ફેર હું. એમને મૂંગો રહ્યો હતો વાંધો નહોતો, બોલ્યો કે ગુરુદેવ હવે મારા ને તમારા ફેર હું. કે કેમ ભાઈ, તો કે મારે છે એટલું જ તમારે છે ને બધું. તો કે હા એ સાચું. તે બસ એનો ઉત્તર જોઈશ. તો કે ઉત્તર આપીએ, હાલો આપું છું કે હમણાં એમ કરીને ઘડીક સત્સંગ કર્યો. ચાલતા ચાલતા આગળ ગયા તો ગુરુ એમને સત્સંગ કરતા જાય, વાતો કરતા જાય, હેલા જ જાય, પાછા વળવાનું નામ ન લે. આજ બહુ આગળ વ્યાઈ ગયા. પછી રાજા કે પણ હવે બાપજી આપણે પાછું નથી વળવું. તો કેમ? તો કે આપણે તો રોજ અહીંથી પાછા વળીએ છીએ ને. તો કે આ ન વળીએ જ શું ફેર પડે? તો કે પણ હવે આપણે પાછા તો વળવું પડે ને. તો કે મારે તો જતું રહેવું છે. કે ક્યાં જતું રહેવું છે? બસ યાત્રા કરવા. હાલ કે આપણે બે હારે તો કોણ? મારે તો રાજ્ય છે, એ બધું છે, એટલે મારે સંભાળે કોણ? કે હું નહીં આવું. તો કે હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ કરી રૂઈ ગયા. બોલો બોલ્યા ને પછી ખબર પડી મને ઉત્તર આપ્યો કે તમારામ મારામ ફેર હું. આ ફેર છે એમ વૈરાગ વાનમાં અને રાગીમાં આટલો ફેર છે બાપા, ભી પડી જાય એવી વાત છે. આમ સાચો વૈરાગ છે સુખ નિધિ જો આવી જાય અચાનકે. સાચો વૈરાગ છે સુખ નિધિ જો આવી જાય અચાનકે. તો કસર કોઈ નવ રહે ઠીકો ઠીક પહોંચાડે સ્થાન કે. આ નિષ્કુળાનંદ સ્વામી સાર સિદ્ધિમાં કહે છે, જો આવી જાય અચાનક ક્યાંકથી વૈરાગ આવી ગયો, ગમે તેમ આવી ગયો, આવી ગયો તો કોઈ કસર નહીં રહેવા દે. ઠીકો ઠીક ઠેઠ ભગવાન પાસે પોગાડી દે. આ વૈરાગ્યની મહત્તા છે. એ ધર્મ સર્ગનો જબરજસ્ત લડવૈયો યોદ્ધો છે અને એ વૈરાગ્ય રૂપી ધર્મ સર્ગના યોદ્ધા આશા તૃષ્ણા વાસના વગેરે અધર્મ સર્ગના ગુંડાઓને કાપે છે, મારે છે અને જીવને છોડાવે છે. માટે વૈરાગ્ય હોવ એ રાખવો, મેળવવો, કેળવવો, જેનાથી આપણી ખૂબ મોટી ઉન્નતિ ને પ્રગતિ થશે. સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની